आचार्य जिन शासनों नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न त्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
समंत भद्राचार्य रचित रत्नकरंडक श्रावक आचार उपर डॉक्टर हरिभाईना प्रवचनो श्लोक 41 उपर प्रवचन
रत्नकरण श्रावकाचार सम्यक्त्व एनो महिमा एनी बात चाले छे केम के जगत नी अंदर सम्यक्त सिवाय कोई ऊंचू रत्न छे नहीं अने मिथ्यात्व सिवाय कोई संसार ने रखड़ावनार बीजू कारण छे नहीं। तो सम्यक्त्व ए जैन दर्शन नी अंदर प्रधान बात मानवामां आवी छे। एटले अहीं आचार्य भगवान सम्यक्त्वनो महिमा कहे छे। केम के सम्यक्त्वनी बधी वात करी अमने પછી એના ફળની વાત કરવી જોઈએ તો સમ્યક્તોનો મહિમા એટલે કે સમ્યક્તોનું ફળ શું મળે તો ભાઈ આ બધું કરીએ પણ એનું ફળ શું તો આ સમ્યક્તના ફળનું વર્ણન ચાલી રહ્યું છે તો આની અંદર હવે શ્લોક 41 છે તો એમાં કહે છે દેવેન્દ્ર ચક્ર મહિમાનમય નિયમાનમ રાજેન્દ્ર ચક્ર ચક્ર મવની શિરોર્ચનિયમ ધર્મેન્દ્ર ચક્ર ધરી કૃત સર્વ લોકમ લબ્ધવા સ્વયં ચ જિન ભક્તિ રૂપે હિ ભવ્ય શું કહે છે એનો અર્થ કે જિનેન્દ્રની ભક્તિવાળો જિન ભક્ત ભવ્ય સમ્યક દ્રષ્ટિ જીવ અપરિમિત પ્રતિષ્ઠા અથવા જ્ઞાન સહિત દેવેન્દ્રોના સમૂહના મહિમાને ઐશ્વર્યને રાજાઓના મસ્તક દ્વારા પૂજનીય ચક્રવર્તી રત્નને અને સર્વગ લોકને જેણે નીચા કરી દીધા છે અથવા સર્વલોકમાં જે ઉત્તમ છે એવા ધર્મના તીર્થંકરના પદને પ્રાપ્ત કરી મોક્ષ પામે છે તો આ અંતિમ શ્લોકની અંદર આચાર્ય ભગવાન કહે છે કે સમ્યક્તના પ્રભાવે સમ્યક દ્રષ્ટિ જીવ ઉત્તમ સંસારિક સુખ હે બુદ્ધિ ભોગવી અર્થાત ઉત્તમ મનુષ્યપણું ઇન્દ્રની અપરિમિત વિભૂતિ 32,000 મુકુટબંધ રાજાઓ દ્વારા પૂજનીય ચક્રવ્યૂહ પદ અને ત્રિલોક પૂજ્ય તીર્થંકર પ્રાપ્ત કરીને અંતે મોક્ષને પામે છે તો આ જે છે ચક્રવર્તી પદ તીર્થંકર પદ એ તો બધો પુણ્યનો ઠાઠ છે સમ્યક દર્શન છે એ તો વિતરાગ ભાવ છે સમ્યક દર્શનનું ફળ આ નથી સમ્યક દર્શનનું ફળ ચક્રવર્તીપણું નથી સમ્યક દર્શનનું ફળ તો મોક્ષ છે કેમ કે વિતરાગ ભાવ છે પણ સમ્યક દર્શન થાય જે વખતે તે વખતે જે પુણ્યકર્મનો બંધ પડે છે એ બંધનું આ ફળ છે ચક્રવર્તી પદ તીર્થંકર પદ અને દેવેન્દ્ર પદ એટલે કે દેવલોકની અંદર જાય અને દેવોના ઇન્દ્ર થાય દેવેન્દ્ર સુધર્મ ઇન્દ્ર અને ઈશાન ઇન્દ્ર અને એ બધા કેમ સમ્યક દ્રષ્ટિ જીવ હંમેશા જો આયુષ્યનો બંધ ન કર્યો હોય તો નિયમથી દેવલોકમાં જાય. એટલે અહીંયા વાત કરી છે કે એને દેવેન્દ્ર પદ મળે અને ત્યાં રુદ્ધિધારી દેવ થાય. જેવો તો હલકો દેવ થતો ત્યાં બધું દેવોમાં એવું જ છે, પાછું એના જેવું જ. તો હલકો દેવ ન થાય સમ્યક દ્રષ્ટિ રુદ્ધિધારી દેવ, અને એટલો વૈભવ એમને હોય, પણ છતાં એ વૈભવ કેવો એમને લાગે છે? તુચ્છ લાગે છે, કાક વિસ્તા તુલ્ય લાગે છે. એમ કાક વિસ્તા તુલ્ય લાગે છે. કાક વિસ્તા તુલ્ય કાગડાની વિસ્તા જેવા જે કઈ પદ છે પુણ્યનું, એ આ પુણ્યના ફળ છે બધા. તો કેવા હશે? કાક વિસ્ત તુલ્ય જાણે સમ્યક દ્રષ્ટિ લોક. સમ્યક દ્રષ્ટિ લોક આ બધાને કાકની વિસ્તા તુલ્ય માને છે, એને સારા માનતા નથી. છે તો છે, એનો ઇનકાર નથી, પણ એમાં એને પ્રીતિ નથી. એને તો હવે પ્રીતિ પોતાના સ્વરૂપમાં જ છે, વિતરાગ ભાવની અંદર જ એને પ્રીતિ છે. બીજા કોઈ ઠેકાણે કોઈ ઠેકાણે બીજી પ્રીતિ કોઈ ઠેકાણે એને છે જ નહીં. તો સમ્યક દર્શનનો મહિમાની આપણે વાત કરીએ છીએ કે સમ્યક દર્શન થાય એવા જીવ ને શું પ્રાપ્ત થાય? કે સમ્યક દર્શનનું ફળ શું? તો કે સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી થાય, સમ્યક દ્રષ્ટિ દેવલોકની અંદર રુદ્ધધારી દેવ થાય, અને સમ્યક દ્રષ્ટિ તીર્થંકર નામ કર્મ પણ બાંધે. પણ સમ્યક દર્શનનું ફળ એ નથી. મારે તો એ કેવું છે અહીંયા કે સમ્યક દર્શનનું આ ફળ નથી. સમ્યક દર્શન એ તો વિતરાગ ભાવ છે. વિતરાગ ભાવનું ફળ તો મોક્ષ છે. તો સમ્યક દર્શન સાથે જે પુણ્યનો બંધ થાય છે એ પુણ્યના બંધનું આ ફળ છે. અને પુણ્યનો બંધ જ્ઞાનીઓને હે બુદ્ધિએ છે, એમાં હે છે. કેમ વાત ના કરી કે કનક નિચકોનો રસપદ માં છેલ્લી વાત કરી છે કે પુણ્ય એ વિસ્તાર તુલ્ય છે. તાકી હા જે સ્થિતિ તાકો બંધત બનારસ થી. તો સમ્યક દ્રષ્ટિ એ ઠેકાણે કહ્યું છે. સમ્યક દ્રષ્ટિના ભોગ બધા કેવા લાગે છે? કાક વિસ્તાર તુલ્ય સમ્યક દ્રષ્ટિને જગતના ભોગો લાગે છે. બીજી વિસ્તાર તો ખાતરમાં જાય, કાગડાની વિસ્તાર તો ખાતર એ ન થાય. કાગડાની વિસ્તારનું તો ખાતર એ ન થાય. તો ટૂંકમાં સમ્યક દર્શિને જગતના કોઈ પણ પદાર્થની અંદર પ્રેમ નથી. બધા પદાર્થોમાં એ બુદ્ધિ છે, એટલે કે પ્રેમ એમને દ્રષ્ટાભાવે બધાને જુએ છે. ક્યાંય એમને જરાય રંજિત થતા નથી. જ્ઞાની છે, જગતના કોઈ પદાર્થમાં રંજિત થતા નથી. એટલે કૃપાળુ દેવે વાત કરી કે આખું જગત સોના થઈ જાય તો અમને તૃણવત છે. અમને તૃણવત છે અને ભગવાનની ભક્તિનું ધામ છે એમ કહ્યું. આખા જગત તૃણવત, અમને તો સોનાનું થાય એની પણ નથી. અને કોઈ તો જગતનો કોઈ પણ મહિમા જગતની કોઈ, જે અજ્ઞાની ને જેનો મહિમા છે એને જ્ઞાનીને એનો મહિમા છે જ એ છે. તો એ વાત અહીંયા કહી કે આવું પ્રાપ્ત કરે છે, પણ એ પુણ્યનું ફળ છે અને પુણ્યના ફળના પણ એ દ્રષ્ટા છે. જો પુણ્યના ફળમાં પ્રીતિ થાય નિત્ય દ્રષ્ટિ થઈ જાય. પુણ્યના ફળમાં પ્રીતિ થાય તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. તો પુણ્યના ફળમાં જેની પ્રીતિ નથી, એટલે કે એને સુંદર દેહ મળ્યો હોય, વૈકર્ય દેહ એટલે દેવોનો દેહ એટલે કેવો હોય, તો પણ એમાં એને ક્યાંય પ્રીતિ નથી. એના વૈભવમાં પ્રીતિ નથી કોઈ ઠેકાણ. એમને એક આત્માના વૈભવ આગળ આ બધા તુચ્છ છે. તો એ વાત અહીંયા કરી. તો આ પ્રમાણે સમ્યક દ્રષ્ટિ કેવું ચિંતન કરે છે, બહુ સરસ વાત લખી છે કે ભગવાન અને પરમાગમનું શરણ ગ્રહી અંતર્મુખ થઈ જ્ઞાન દ્રષ્ટિથી અવલોકન કરી કર સ્પર્શ રસ ગંધ વર્ણાદિ એ તારું સ્વરૂપ નથી, પૂતગણનું સ્વરૂપ છે. ક્રોધાદિ કષાય ભાવ એ પણ વિકાર છે, એ તારા સ્વભાવથી ભિન્ન છે. દેવ મનુષ્ય પર્યાય તથા મનુષ્યાદી ચાર ગતિ આત્માનું સ્વરૂપ નથી, તે કર્મજનિત છે, વિનાશિક છે. વળી તે ચિંતવે છે કે હું ગોરો કે શ્યામ નથી, રાજા નથી, રંક નથી, બળવાન નથી, નિર્બળ નથી, સ્વામી નથી, સેવક નથી, ધૂપપાન નથી, કુરૂપ નથી, બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, દેહ નથી, ઇન્દ્રિય નથી, મન નથી. કારણ કે એ સર્વ કર્મના ઉદય જનિત પૂતગલના વિકાર છે, એ રૂપ આત્મા નથી. મારું સ્વરૂપ તો જ્ઞાતા દ્રષ્ટા પૂર્ણ આનંદ ઘન રૂપ છું, સચ્ચિદાનંદ રૂપ જ મારું સ્વરૂપ છે, બીજું કોઈ મારું સ્વરૂપ નથી, આમાંનું એકે મારું નથી. સમ્યક દર્શને આવું ભેદ જ્ઞાન હોવાથી તેને પરમાત્મ બુદ્ધિ, પર્યાય બુદ્ધિ, નિમિત્ત બુદ્ધિ, વ્યવહાર બુદ્ધિ અને કરતા બુદ્ધિ છૂટી ગઈ છે. સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન થતા શું થયું? પરમા પોતા પણ એની ભાવના છૂટી થઈ. આ દીકરો મારો, આ દીકરી મારી, એવું ભાવ રહેતો નથી. આ ઘર મારું, આ મારું, આ તે ચીજ રહેતી નથી. પર્યાય બુદ્ધિ છૂટી ગઈ છે, એટલે રાગાદી ભાવ એ બધા ભાવો જે છે, સુખ દુઃખ આદિ જે ભાવ છે જગતના, એ ભાવ પણ એને છૂટી ગયા છે. નિમિત્ત બુદ્ધિ એટલે કે પરમા સુખ છે એવી નિમિત્ત આધીન છે ને, સંસારી જીવ નિમિત્ત આધીન છે, નિમિત્તે ને વશ છે. નિમિત્તે એને હર્ષ થાય, નિમિત્તે એને સુખ થાય, નિમિત્તે કરી એને હર્ષ થાય, નિમિત્તે કરી એને સુખ થાય, નિમિત્તે કરીને એને ક્રોધ થાય, નિમિત્તે કરી એને માન થાય. તો જ્ઞાની જે છે એને નિમિત્તાધીન દ્રષ્ટિ નથી અને વ્યવહાર બુદ્ધિ એને છૂટી ગઈ છે. સમગ્ર વ્યવહાર પરાશ્રયો વ્યવહારો, વ્યવહારનું ભગવાને વ્યવહારની વ્યાખ્યા કરી તો ત્યાં કોઈ પરાશ્રયો વ્યવહારો, પરને આશ્રય જે કોઈ ભાવ છે એ બધા વ્યવહાર ભાવ છે. તો એ વ્યવહાર ભાવ જ્ઞાનીને છૂટી ગયા છે અને કરતા બુદ્ધિ છૂટી ગઈ છે. જ્ઞાની એને આત્મદર્શન થયું છે, એને કરતા બુદ્ધિ છૂટી ગઈ છે. કેમ કે જે કઈ દેખાય છે અને જે ક્રિયા થાય છે બધું પ્રકૃતિનું કામ છે, આત્માનું કામ નથી. આત્મા અક્રિય છે, આત્મા પરમા અક્રિય છે, પરમા એ કાંઈ કરી શકે નહીં. ને આ જીવ અનાદિથી હવારથી હા જુદી કરા જ કરું છું હું, જે કઈ હવાથી હા જુદી આપણે કરીએ છીએ એમાંનું એકે આત્મા કરતો નથી. કેમ કે આત્મા તો સચ્ચિદાનંદ રૂપ છે, એવું બીજું એ સિવાય બીજું કોઈ આત્માનું રૂપ છે જ નહીં. બાકી જે કઈ રૂપ છે એ બધું પ્રકૃતિનું છે, બધું જળનું છે, બધું પ્રકૃતિનું રૂપ છે. તો એનો કઈ કરતા નથી. જ્ઞાનીય માને છે કે સવારે ઉઠીને દાંતણ કરીએ, એ દાંતણ કરવાથી માંડીએ પછી ચા બનાવીને ચા પીધીને નોકરીએ ગયા ને ડ્રાઇવિંગ કર્યું ને પછી ત્યાં લંચ લીધો વળી પાછો નવરા પેડા અડધી કલાક, પછી જે કામ ત્યાં કર્યું એન્જિનિયર તો એન્જિનિયર, ડાક્ટર ડાંગર જે જે કામ કર્યા, અહીંયા રસોઈનું કામ કર્યું હોય ઘરે ના ન જોબો એ રસોઈ કરે, જોબો એ રસોઈ કરે. તો એમાંનું કોઈ કામ આવે સુએ ખાય પીએ કૂદે નાચે ઝઘડે એમાંનું એકે કામ આત્માનું નથી. એ બધી પ્રકૃતિની ક્રિયા છે, એમાં આત્માને કાંઈ લાગતું વળગતું નથી. શું પ્રકૃતિ અને પુરુષ બે તત્વ છે, પુરુષ છે અક્રિય છે, એની કોઈ ક્રિયા નથી કે જે પ્રકૃતિની ક્રિયા આત્મા કરે. તો શરીરમાં આત્મા ન હોય, શરીરમાં આત્મા ન હોય ત્યારે શરીરની ક્રિયા તો થાય ને, શરીરની ક્રિયા થાય. આત્મા હોય તો, આત્મા ન હોય તો એ શરીરની ક્રિયા થાય, અને આત્મા હોય તો એ શરીરની ક્રિયા થાય. તો ખાય પણ આત્મા ખાતો જ નથી. આત્મા ખાતો હોય તો આત્મા શું થાય? પૂતગળમય થઈ જાય, રૂપી થઈ જાય, પ્રકૃતિજનિક થઈ જાય. તો આત્માને, આત્મા ખોરાકને અડતો નથી. એ તો બધો પ્રકૃતિનો ભાવ છે. આત્માને એને કઈ, આત્મા તો અરૂપી છે, આત્મા તો અરૂપી છે, એને આ રૂપી, આ પદાર્થ રૂપી પદાર્થ કોઈ અડતા જ નથી. તો બધાને એમ થાય છે કે તારે મળદું હોય તો, પણ મળદું હોય ત્યારે હળશે તો ખરું કે નહીં, ફૂલશે નહીં ફૂલે, એ ક્રિયા થઈ કે નહીં, એ ગંધાઈ ઉઠશે, ફૂલશે, પછી બળશે, હડકશે, રાગ થશે, એ કોને થશે? ઉદગલની. તો શરીરની ક્રિયાઓ એક પછી એક પછી એક પછી થશે, પણ એને આત્મા ન હોય તો કે શરીરની ક્રિયા નથી એવું કોને કીધું? આત્મા ન હોય આ જગતની બધી ક્રિયાઓ જે થઈ રહી છે તે આ પ્લેન ચાલે છે, કોણ ચલાવે છે? ડ્રાઈવર ચલાવતો હોય છે, એનો પાયલોટ ચલાવતો હોય છે. પાયલોટે કદી પ્લેન ચલાવ્યું નથી, કદી પ્લેન પાયલોટ ચલાવી શકતો નથી. બંધ થાય ત્યારે પાયલોટ શું કરે? બંધ થાય ત્યારે. અને એવડું મોટું આપણે વિચાર કરીએ કે એવડું મોટું 700 માણસ લઈ જાય એવું પ્લેન ને બીજો ડ્રાઈવર કેવી રીતે ઉચકીને લઈ જાય? આપણે વિચાર તો કરીએ ને. તો પ્લેનમાં શું છે? બધી પ્રકૃતિનો સંયોગ. બીજો શું છે? બધા જળ પરમાણુ છે, અને પ્રત્યેક પરમાણુમાં અનંત શક્તિ છે, એ શક્તિથી આ કાર્ય થાય છે. આ વાત બેસવી મુશ્કેલ, કેમ કીધું વિચાર્યું જ ન હોય. આપણે એમ થાય પાયલોટ ચલાવે, શું બધું પાયલોટ ચલાવે, પાયલોટ ચલાવતો હોય તો અટકી ઉભું નહીં, ત્યારે પાયલોટ કેમ નથી ચલાવતો? એ તો પ્રત્યેકે પ્રત્યેક પરમાણુની અંદર અનંત શક્તિ છે. એ કે આપણે કે આઈટમમાં શક્તિ ક્યાંથી આવી? એક એટમ છે, આપણે સાયન્સ શું કે છે કે એક એટમને એમાં ઇલેક્ટ્રોન્સ ને પ્રોટોન્સ, એની ગતિ કેટલી? બધું શક્તિરૂપ જ છે. આખું જગત માત્ર શક્તિરૂપ છે, ખરેખર તો બધું શક્તિરૂપ જ છે, પણ સ્થૂળ દ્રષ્ટિ આ ટેબલ આ તે આ બધું દેખાય છે. ખરેખર એવું છે નહીં સ્વરૂપ. મૂળ સ્વરૂપ જોવા જઈએ તો એવું કંઈ છે નહીં. અને વર્તમાન સાયન્સ પણ એમ જ કહે છે એટમ શું છે? એટમ ઇઝ ફૂલ ઓફ એનર્જી, બીજું કંઈ નથી. ઇલેક્ટ્રોન્સ પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ એની ગતિ થયા જ કરે છે. કેટલી ગતિ? દરેકે દરેક પરમાણુ જુદી. એમ જગતના બધા પરમાણુ છે એ અતિ શક્તિશાળી પરમાણુ છે. કોણ સ્કૂટરને કોણ ચલાવતું હશે? ચલાવતું હશે ત્યાં કોઈ માણસ માણસ હોતું નથી, ને કલાકમાં 1000 માઇલની સ્પીડે ફર્યા જ કરે છે. કોણ ચલાવે? એ પરમાણુની એટલી તાકાત છે, શક્તિ છે, એ ચલાવી રહ્યું છે. ત્યાં કોઈ માણસ નથી, કોણ ચલાવે? કોઈ જીવ નથી, તો અજીવ કામ થાય જ છે. આ બધા આ જે કંઈ ક્રિયાઓ દેખાય છે આપણે બધી અજીવ તત્વની ક્રિયા છે, એમાં આત્મા કંઈ હાથ નાખતો નથી ક્યાંય. પણ આ વાત બેસવી બહુ મુશ્કેલ. એટલે સાંખ્ય દર્શનમાં પ્રકૃતિ અને પુરુષની વાત કરી તો પુરુષને અક્રિય કહ્યો. અક્રિય પુરુષ અક્રિય છે. ક્રિયા બધી કોણ કરે છે? પ્રકૃતિ કરે છે. તો નિશ્ચય નથી. જૈન દર્શન પણ એમ જ કહે છે પ્રત્યેક ક્રિયા જે પરક્રિયા છે એ બધી પ્રકૃતિ ક્રિયા છે, કર્મથી કર્મજનિત ક્રિયા છે, આત્માની ક્રિયા છે નહીં, આત્માની ક્રિયા છે નહીં. અને અદ્વૈતવાદની જયારે વાત કરી, વેદાંતની અદ્વૈતવાદની વાત કરી, તો કે જગતમાં એક જ તત્વ છે, બીજું તત્વ જ નથી. એક સત સિવાય બીજું કોઈ તત્વ છે જ નહીં. સત, આપણે સતના બે ભાગ પડ્યા, જીવ અને અજીવ, એ બંને સત છે. ત્રિકાળ અબાધિત સત છે, જેનો કોઈ કાળો વિનાશ થતો નથી. તો સત એક સત્તા, એક આત્મતત્વ સિવાય બીજું કોઈ તત્વ નથી. જે કઈ બીજું તત્વ દેખાય છે એ આ જીવની ભ્રમણા છે. માયા આવૃત જીવને જગત અનેક રૂપ દેખાય છે, પણ જ્ઞાનીને અજ્ઞાનીને જગત કેવું દેખાય છે? અનેક રૂપ દેખાય છે. અને જ્ઞાનીને એક રૂપ, જ્ઞાનીને કેવું છે? ભ્રમ સત્ય જગત મિથ્યા, ભ્રમ સત્ય જગત મિથ્યા. અને પાછું જગત બ્રહ્મમય બ્રહ્મરૂપ છે, બે અપેક્ષાઓ છે. તો એવું જે આત્મતત્વ એ કોઈ પરમાં કાંઈ ઘાલમેલ કરતું જ નથી, કોઈ જાતની કોઈ પણ ક્રિયા કરતું, માત્ર રાગદ્વેષ કરે એ સંબંધીનો. પણ પછી એવી ક્રિયા થવી ન થવી, તો થવી તો થાય, ન થઈ ન થાય. આપણે ઈચ્છીએ હું જગતમાં બનતું હોતું નથી. આપણે ઘણું ન ઈચ્છીએ તોય થાય, ઘણું ઈચ્છીએ તોય ન થાય. એવું જગતમાં બન્યા જ કરે છે. આપણી ઈચ્છા પ્રમાણે આપ જીવે વિચાર કરવો જોઈએ કે પોતાની સત્તા ક્યાં છે. આ શરીર ઉપર પોતાની સત્તા છે? જરાય ન મળે, જરાય નહીં. સત્તા હોય તો કોઈ માણસ શરીરને ઘરડું થવા દે, વાળને ધોળા થવા દે. અત્યારે આ તમારું જેવું મોઢું છે એવું 15 વર્ષ પછી રહેવાનું છે? મહેનત કરો તમે ગમે એટલી, રહેવાનું છે? હા, 15 વર્ષ પહેલા હતું એવું મોઢું છે અત્યારે? તો કયા ઉપર આપણો, કયા ઉપર આપણો કબજો? કાનો પણ કાલે વાર રોગ આવશે તો ભાઈ કોરો કોઈ ઈચ્છે છે? આગળ વિના રહે છે? શરીર છે ને રોગ નથી એવું ભાઈ કોઈનું શરીર જોયું તમે? આ ખોરાક પચે છે, અધિકાર છે. હવે તમે કહો ના, હવે હમણાં એ પેટ હમણાં પચાવે, મારે બીજું કામ છે. ના તો શું હતું? એ પેટ પોતાનું કામ કરે જ જાય. અને કહો કિડની ને કહો કે ભાઈ તારે હવે કઈ હમણાં શાંતિ રાખ, એ કઈ શાંતિ ના રાખે, એનું કામ કરે જ જાય. તો એવી કઈ વાત છે કે જેની ઉપર શરીરની એવી કઈ વાત છે કે જેની ઉપર આપનો કંટ્રોલ છે? તમે હું હાથ પગ ચલાવું છું, ચલાવો આ એ ખરેખર તો ચાલવાનું હોય ત્યારે જ ચાલે. પછી એમાં જો લખવું આવ્યો હોય તો ન ચાલે, તાવ આવ્યો હોય લાગે તો અહીંથી ઉઠવું હોય તો ત્યાં સુધી જવાય નહીં. આપણી ઈચ્છા તો ઘણી છે. તો એ આ કોઈ જ શરીરની કોઈ પણ ક્રિયા ઉપર આત્માની સત્તા છે જ, આપણી સત્તા છે. પણ આપણે કરી શું શકીએ? જ્ઞાન ક્યારે પણ આ જીવ જ્ઞાન નથી કરતો એ પણ બતાવો. જાણું 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 આપણે કરી રહ્યા છીએ. હું તો અક્ષપ્ન જોઈએ, જાગતા હોય તો આ દેખાય બધું જોઈએ. પણ જોઈએ 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 આ આ એનો આપણે નિર્ણય કરતા જઈએ છીએ. તો જ્ઞાન એટલે શું કહ્યું? આત્માનું સુસચ્છિત આનંદ રૂપ છે. સતની સત્તા જેનું હોવાપણું છે, ચિત્ત મીન્સ જ્ઞાન અને આનંદ. કાં તો આપણે સુખ ભોગવીએ કાં તો દુઃખ ભોગવીએ. જો પોતાના સ્વભાવમાં જઈએ એટલે કે પોતાનો સ્વભાવનો આવિર્ભાવ કરીએ, આત્મદર્શન કરીએ તો આત્મિક સુખ ભોગવીએ. નહીતર જગતના સુખ અગર તો દુઃખ, જગતના સુખ તો બધા દુઃખ જ છે. તો કાં તો આત્મા સુખ દુઃખનો ભોગતા છે. અને જો દુઃખ ના હતે તો આટલી બધી મહેનત કરવાની જરૂર, આ બધી ધર્મ માર્ગની પ્રવૃત્તિની જરૂર હતે જ નહીં. આપણે દુઃખી છીએ એટલે વેદાંતની અંદર પણ, સાંખ્ય દર્શનની અંદર પણ આ વાત લેવામાં આવી જ છે કે દુઃખી કોણ? માયાથી આવૃત દુઃખી બધા. માયાનું આવરણ છે એને જીવ કહેવામાં આવ્યો છે, એને આત્મા કહેવામાં આવ્યો. અદ્વૈતવાદની અંદર 3 સત્તાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અદ્વૈતવાદમાં 3 સત્તાનો છે, એક વ્યવહાર સત્તા, એક પ્રાતિભાસિક સત્તા અને એક આત્મસત્તા. આ 3 સત્તાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તો ત્યાં પણ શું કહ્યું છે કે આત્મા ખરો પણ જીવ કયો? આવૃત, જે આવૃત છે માયાથી એને જીવ કહેવામાં આવ્યો. જીવનો આત્માનો ત્યાં ભિન્નતા બતાવી. તો જે સંસારી જીવ છે માયાથી આવૃત છે, માયાથી આવૃત કહો, પ્રકૃતિથી આવૃત કહો કે જૈન અપેક્ષા કર્મથી આવૃત કહો, બધી વાત એક જ છે. તો આ માયા ક્યારથી લાગી? અનાદિથી. શંકરાચાર્યને પૂછવામાં આવ્યું કે માયા ક્યારની? કે અનાદિ નહી. માયાને કોઈ આદિ છે નહીં, આત્માને કોઈ આદિ નથી અને માયાને કોઈ આદિ નથી. તો એ જ વાત જૈન દર્શનમાં કરવામાં આવી કે અનાદિકાળથી આ જીવને કર્મ લાગેલા છે. અને એ જ વાત સાંખ્ય દર્શનમાં કરવામાં આવી કે અનાદિકાળથી આ પુરુષ સાથે પ્રકૃતિ લાગેલી છે. તો આપણો બધો પુરુષાર્થ ક્યાં? આપણે દુઃખી છીએ. દુઃખી શા માટે છે? કે માયાથી આવૃત છીએ. આ માયાનું આવરણ તૂટી જાય, આ જગત મિથ્યા એટલે આ જૂઠું છે, આ જે દેખાય છે સાચું નથી એમ કહેવા માંગે છે. શું કહેવા માંગે છે આચાર્ય શંકરાચાર્ય? શું કહેવા માંગે છે? બ્રહ્મ સત્ય જગત મિથ્યા. મિથ્યા એટલે તું માને છે એવું જગત નથી. મિથ્યાનો અર્થ થાય છે કે તું માને છે, હમણાં જુએ છે કે આ મારી બેડી, આ મારા છોકરા, આ મારું ઘર, આ દુનિયા, આ હલું ચાલુ, એ વાત બધી ખોટી. એ તો તું મારાથી આવૃત છું માટે જયારે તારે માયાનું આવરણ જશે તે તને એક જ તત્વ દેખાશે, બીજું કોઈ તત્વ નહીં દેખાય. ત્યારે તને એક જ તત્વ દેખાશે, એટલે કે આખું જગત બ્રહ્મરૂપ સતરૂપ છે એવું તને દેખાશે. ત્યારે એમ કર્મથી જયારે અલિપ્ત થશે પ્રકૃતિથી જયારે જુદો પડશે ત્યારે માત્ર આત્મા રહેશે. અને એવો આત્મા તો અહીંયા એ વાત કરી કે હું ગોરો નથી, હું કાળો નથી, રાજા નથી, રંગ નથી, બળવાન નથી, નિર્બળ નથી, સ્વામી નથી, સેવક નથી, રૂપવાન નથી, કુરૂપ નથી, બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, સ્ત્રી નથી, પુરુષ નથી. આત્મા સ્ત્રી પુરુષ છે જ નહીં. પુરુષ એટલે આપણે આ શરીરની પુરુષ. પેલો આત્માને પુરુષ તરીકે ગણવામાં આવે છે એ વાત જુદી છે. આત્માને પણ પુરુષ તરીકે ગણવામાં આવ્યો છે. પણ દર્શનોની અંદર આત્માનું એક નામ પુરુષ છે, એક નામ પુરુષ છે. કેમ કેમ આ ચિંત્ય પૌરુષ્ય છે, પૌરુષ્ય પ્રકાશ છે. તો શું કહ્યું? ઇન્દ્રિય નથી, મન નથી, આમાંનું એકેય આત્માનું નથી. અને આપણે એ જ આપણું માનીને એટલે કે આપણે આપણો જે મૂળ તત્વ ભૂલી ગયા અને જે આપણું નથી એમાં આપણા પરુને કરીને બેહી ગયા છીએ. અને એક ત્રણ કાળમાં કોઈ દી આપણું થઈ શકે એમ છે નહીં. કોઈ દિવસ માયા આત્મરૂપ થઈ શકે નહીં, કોઈ દિવસ કર્મ આત્મરૂપ થઈ શકે નહીં, આત્મકર્મરૂપ થઈ શકે. બંને ભિન્ન છે, તે ભિન્ન જ રહેવાના છે. પણ આપણે મિથ્યા માન્યતાથી આપણે માનીએ, શરીર આપણું માનીએ, પણ આપણો કોઈ દિવસ થાય નહીં. એ અહીંયા પડ્યું રહેશે ને આપણે રવાના, સાથે આપણા પાપ પુણ્ય લઈને રવાના થવાના. આપણે એ અહીંયા રહેવાનું કરવાનું છે. તો એ વાત અહીંયા બતાવી કે સમ્યક દ્રષ્ટિને આવું ભેજ્ઞાન હોવાથી તેને ક્યાંય આત્મબુદ્ધિ નથી. પ્રભાવથી વિમુક્તિ સ્વસ્મિત થાય છે અને સત્ય સદા જ્ઞાનના બળથી જ્ઞાન વૈરાગ શક્તિના પ્રભાવથી તે આત્મ સ્વરૂપમાં સ્થિર થવાનો નિરંતર અભ્યાસ કરે છે અને નિર્વિકાર અતિન્દ્ર આનંદનો અનુભવ કરે છે. તો સ્થિતપ્રજ્ઞા એટલે જેની પ્રજ્ઞા સ્થિર થઈ ગઈ છે, એટલે કે આત્મરૂપ થઈ ગઈ છે, આત્મામાં સ્થિર થઈ ગઈ છે. હવે બહાર દેખે છે તો એને કાંઈ બીજું દેખાતું નથી, એને દેહ દેખાતો નથી. સમ્યક દ્રષ્ટિને દેહ નથી દેખાતો બીજાનો, બધાને આત્મા જુએ છે, પોતાનું રૂપ જ આખો જગતને પોતાનું રૂપ જુએ છે. જ્ઞાની આ બધામાં ભેદ, આ હારું ને આ ખરાબ ને આ એવા ભેદ છે જ નહીં. ઇષ્ટ અનિષ્ટપણું જગતના પદાર્થોમાં અજ્ઞાન છે ત્યાં સુધી છે. જ્ઞાનીને ઇષ્ટ અનિષ્ટ કંઈ છે જ નહીં. એટલે જ કે છે ને કે સમદર્શન એમને હોય છે, એટલે કે માન અપમાન કો જે કઈ તમે કહો એને માટી કે સોનું, જ્ઞાની ને માટી ને સોનું સરખું લાગે છે, હીરા અને રાખ પણ સરખી લાગે છે, માન અને અપમાન પણ સરખું લાગે છે, શત્રુ અને મિત્ર સરખા છે. શત્રુ મિત્ર બધા પોતાનું સ્વરૂપ છે, પછી પોતાનું જે બધા પોતાના સ્વરૂપ રૂપ છે, પછી એને દુશ્મન કોણ હોય શકે? તો કૃપાળુદેવ વાત કરી છે, અમે તો બધાને અમારા રૂપે જોઈએ છીએ, અમે બધાને આત્મરૂપ જ જોઈએ છીએ, અમે બધાને કોઈ દેહમાં અમારી દ્રષ્ટિ છે નહીં. તો આ પ્રમાણે અહીંયા સમ્યક દર્શનનો અધિકાર પૂરો થાય છે. સમ્યક દર્શન એક જ ચીજ, બધા દર્શનકાર હોય, ભારતના બધા દર્શનકારો એક જ વાત કરી છે. કહેવાની પદ્ધતિમાં ફેરફાર છે, પણ એક જ વાત કરી છે કે તમારા આત્માનું જેમ છે તેમ તમે દર્શન કરો. અને દર્શન કરશો એટલે પછી બીજે ક્યાંય તમે દર્શન કરવા જશો, બીજું ક્યાંય જોવા જવાના નથી. કેમ કે દર્શન થતા એ પૂર્ણ વૈભવ આત્માનો છે, એ આત્માનું પૂર્ણ વૈભવ પ્રગટ કરે. અને પછી યત્ર યત્ર મનોયાંતિ તત્ર તત્ર સમાધિ, જ્યાં જ્યાં જ્ઞાનીનું મન જાય છે ત્યાં તેને સમાધિ છે. યત્ર યત્ર આચાર્ય શંકરાચાર્યનો આ વચન છે. શંકરાચાર્ય કહે છે કે યત્ર યત્ર મનોયાંતિ તત્ર તત્ર સમાધિ, એને બધે સમાધિ જ છે. પછી જ્ઞાની હોય અને એને ખેદમાં પૂર્યા હોય ને બધી દોડા બાંધી દીધા હોય તો એને સમાધિ છે, અને એને ફૂલની માળા ચડાવો તો સમાધિમાં છે, અને પ્રભળતો અગ્નિબાજીમાં મૂકો તો એની સમાધિમાં કોઈ વિક્ષેપ કરી શકે. જગતની કોઈ તાકાત નથી કે જે જ્ઞાનીની સમાધિમાં વિક્ષેપ કરી શકે. સમાધિ એટલે શાંતિ, સમભાવ. એ સમભાવ કોને કેવો? એ આત્માનો જેને અનુભવ એને જ ખબર પડે, બીજાનું બીજા આ કોઈ કલ્પનાનો વિષય નથી. મનથી એ સમાધિ કેવી છે એ મન દ્વારા એનો વિચાર થઈ શકે એમ છે નહી, માત્ર અનુભવ દ્વારા જ એ વાત આપણે જાણી શકીએ કે આ શાંતિ કેવી છે. એ એવી વિલક્ષણ શાંતિ છે કે ભૂતકાળમાં કોઈ દિવસ પોતે અનુભવી નથી, અને એક વખત અનુભવ્યા પછી એ હંમેશા એની દ્રષ્ટિ ત્યાં જ રહે છે, બીજે ક્યાંય રહેતી નથી. અને એની પ્રજ્ઞા હવે સ્થિર થઈ ગઈ, હવે બીજે ક્યાંય જવા નથી. આમ જશે બાર પણ પાછી ત્યાં ને ત્યાં, આમ જશે બાર કે પાછી ત્યાં ટકે નહીં, ટકે નહીં. જ્ઞાની સમગ્ર રીતે પોતે પોતાના સ્વરૂપમાં જ છે, અને વિશેષ વિશે એટલે આપણે ત્યાં બધી ભૂમિકાઓ બતાવી. જેમ જેમ ભૂમિકા ચડતી જાય એમ સાત પ્રકારની ભૂમિકા બતાવવામાં આવી છે. આપણે ત્યાં 14 ગુણસ્થાન જૈન દર્શન કયા છે, અને અન્ય દર્શનમાં 7 ગુણ 7 કઈ છે, જુદા જુદા સ્ટેજીસ કયા છે. તો એક 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 આત્મદર્શન પહેલું સ્ટેજ, ત્યાંથી શરૂઆત થાય મોક્ષની. અગર તો ત્યાંથી સુખની શરૂઆત થાય છે, અને પછી એક પછી એક પછી એના થાય. તો વિદેહમુક્ત અને જીવન મુક્ત એવી બે દશાનું વર્ણન કરવામાં આવ્યું છે. એ પ્રમાણે જૈન દર્શનની અંદર પણ વિદેહમુક્ત ત્યારે સિદ્ધત્વની પ્રાપ્તિ થાય ત્યારે છે. તો આ પ્રમાણે સમ્યક દર્શનનો અધિકાર રત્નકરણ સાવકાશનો અહીં પૂરો થાય છે. કેમ કે આ જ કરવા યોગ્ય છે, એટલા માટે પ્રથમ અધિકાર લેવામાં આવ્યો છે. આત્મજ્ઞાન એ એક જ સુખનું કારણ છે. જગતના કોઈ પદાર્થો કદી સુખ આપી શકે એમ છે નહીં, માટે આત્મજ્ઞાન એ એક જ સુખનું કારણ છે. એને માટે સમગ્ર પુરુષાર્થ કરવો જોઈએ, અને એ આત્મજ્ઞાન થતા એની દ્રષ્ટિ જે છે એ પલટાઈ જાય છે. અને પેલા જે જોતો હતો એવું કાંઈ જોતું નથી, આ બધું જુદું થઈ ગયું. એનું જીવન, આખું જીવન એનું ફરી જાય છે. આખું જીવન ફરી જ્ઞાનીનું જીવન ફરી જાય છે. અજ્ઞાનીનું જીવન જગતના પદાર્થોમાં છે. આ હોય તો ઠીક, આ લઉં, આ કરું, આમ કરું, તેમ કરું, આનું આમ કરું, આનું આમ કરું, આનું આ બધા વિકલ્પો જ્ઞાનીને ફરી જાય કે કાયમ આમ હું કરી શકતો જ નથી, જે કરે છે ભગવાન કરે છે એમ કહી દે. જ્ઞાની ભગવાન એટલે ભગવાન કરે છે એટલે કે પ્રકૃતિનો પ્રવાહ છે. તો હું એમાં કઈ આગો પાછો, આ એક પરમાણુ માત્ર આગુ પાછું કરી શકું એવી તાકાત આત્મા, પણ આત્મામાં એવી કોઈ તાકાત છે નહીં. અને એ દર્શન જયારે થાય છે ત્યારે જગતના બધા જે વિકલ્પો અને અકળામણ છે એ બધા હેઠા પડી જાય છે, અને પરમ શાંત અનુભવે છે પોતે શાંતિ. એ શાંતિ એવી હોય છે કે જગત આખું હેઠવત, સખત જગત તે હેઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ. જ્ઞાની દશા બાતી વાચા જ્ઞાન દેહચ્છતા જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં વંદન હો. અગ્નિ તો દેહથી અતીત થઈ ગયા, જ્ઞાન થતા જ આત્મજ્ઞાન થતા એ દેહથી અતીત, દેહથી જુદા થઈ ગયા. દેહને કાંઈ સંબંધ નહીં, જુએ સ્પષ્ટ જુએ છે આ તો કપડા જેવો દેહ છે, એને મારે કાંઈ સંબંધ નથી. એવું જ્ઞાની સ્પષ્ટ અનુભવી રહ્યા છે એટલે એને ક્યાંય દેહાત્મ બુદ્ધિ, દેહમાં ક્યાંય મારાપણાનો ભાવ થતો નથી. અને જયારે દેહ છૂટવાનો પ્રસંગ આવે છે ત્યારે જ્ઞાનીને પ્રસન્નતા આવે છે, અને અજ્ઞાનીને દેહ છૂટવાનો પ્રસંગ આવે ત્યારે હાય હોય શું થશે, કલ્પાન દુખી દુખી, આ કરું આમ કરું તેમ કરું આમ કરું, શું કરું ને શું ન કરું, આ બધું છૂટી જશે. તો જ્ઞાની એમ થશે કે આ તો છૂટવાનો જ છે, આ તો છૂટેલો જ પડ્યો છે. જ્ઞાની જોયે છે કે આ તો છૂટો જ પડ્યો છે, મારો હતો નહીં, હતો અજ્ઞાન અવસ્થામાં મારા પણ એની માન્યતા થાય. એટલે એ જ્ઞાનીને દેહ છૂટી ગયો. એ જ્ઞાની હોય છે તો જયારે દેહ છૂટવાનો વખત આવે છે એને ખ્યાલ આવી જાય. હમણાં મોટા હતા તે મોટાને ખ્યાલ આવી ગયો હતો 6 દિવસ પહેલા. મોટા નામ સાંભળ્યું? મોટા મૂળ નામ તેમનું ચુનીલાલ, હરિઓમ આશ્રમ વાળા, અને ગાંધીજી સાથે બધા સાથે બહુ બધું કામ કરેલું. એ મોટે 6 દિવસ પહેલા કહેલું કે ભાઈ આ દિવસે આ ટકા, હવે તમે તો ઘણા માણસો કોઈને ભેરા ન કરતા, ફક્ત 6 જ માણસો રહીએ, અમે કંબુ ભાઈ કરીને ખાસ હતા, જે કઈ કહો બધા એ અંબુભાઈ, બીજા 5 જણા ત્યાં છઠ્ઠો નહીં, હું આ દિવસે આ ટાઈમે મારો દેહનો ત્યાગ થશે એને ખબર છે. એને ખ્યાલ છે કે આટલો દેહ રહેલો છે. 6 દિવસ પહેલા એમને વાત કરી હતી. તો નાનીઓને આગળથી પણ ખબર પડી જાય, અને કોઈ વખતે ઘણી પ્રસન્નતા આવે છે, ખ્યાલ આવે કે હવે આ દેહ છૂટવાનું થયું એટલી બધી પ્રસન્નતા કેમ આવે છે. તો એક વસ્તુ પારકી હોય ને આપણે જેમ આપી દેતી ને આપણે દેતા આપણે કઈ સંકોચ થાય નથી, કઈ સંકોચ થાય, કઈ સંકોચ થતો નથી. પેલાની વખતમાં તો એવું હતું, ગામડા ગામમાં જયારે લગ્ન થતા હોય ને ત્યારે બિચારા ગરીબ માણસ હોય, સામાન્ય પટેલા થઈને કઈ દાગીના હોય નહીં તો શેઠ ની ત્યાંથી દાગીના લઈ આવે, વરરાજાને પહેરાવે અને પછી વરઘોડો નીકળે બરાબર. તમે તો નહીં જોયું આ બધા, બે જણા તો આ બાજુ રહેલા હશે ત્યાં તો આ બધી, ત્યાં તો એવું એવું લાગી લાવે બિચારા હોય ને તો ક્યાંથી લાવે, પણ વરરાજો થયો તો કઈ પહેરાવવું તો જોઈએ ને, લાગી લાવે. પછી અહીંયા લગ્ન પૂરા થાય એટલે શેઠ ને પાછા આભાર માનીને આપી દઈએ, આભાર માની ને આપી
દીધું.
હા ભાડે એવું જ છે, પછી પાછું પછી આપી દે. અને બહુ
આ તો બહારનું છે, આપણા કુટુંબની અંદર એક સ્ત્રીના દાગીનાથી પાંચ પાંચ વહુ ઘરમાં લઈ આવ્યો
એટલે
એવું બન્યું છે.
તો એ દાગીના આપવાની અંદર એને કઈ સંકોચ થતો નથી, થાય સંકોચ મારું હતું નહીં તો કઈ સંકોચ થતો નથી, એમ જ્ઞાનીને આ દેહ પોતાનો હતો નહીં એટલે એ પરમાણુ જેને સોંપાતા સોંપી દેવામાં એમને કોઈ પણ જાતનો સંકોચ થતો નથી. મારા પણ હોય જયારે ભાગીદારી હોય, દુકાનની ભાગીદારી હોય, એ બે ભાગીદાર છૂટા પડી ગયા, પછી છૂટો પડેલો ભાગીદાર દુકાનથી છૂટો પડેલો ભાગીદાર દુકાનની પાસે નીકળે તો ક્યાં મારા પણ નથી કરતો, ભાઈ મારે ના હોય, ભાઈ એમ દુકાન હળગી ગઈ આપણે તો ભાઈ છૂટા છીએ, આપણે એમાં કઈ નુકસાન છે, આપણને કઈ નુકસાન છે નહીં, કેમ આપણે તો ભાઈ છૂટા પડી ગયા. એ તો હવે મેં તો વેચી નાખી, કાંઈ એનું કાંઈ નહીં. દુકાન તો હતી એમ ને એમ, જેમ હતી એમને દુકાન રહેતા હતી, પોતે છૂટા પડી ગયા એટલે પોતાનું મારા પણ ટળી ગયું, તો એને કાંઈ નથી થતું. તો દુઃખ શેનું છે? આસક્તિનું, આસક્તિનું દુઃખ છે. આસક્તિ ટળી જાય તો દુઃખ બધા ટળી જાય છે. તો જ્ઞાનીને જગતના કોઈ પદાર્થમાં આસક્તિ નથી, કોઈ જગતના કોઈ પદાર્થને આગો પાછો કરવો નથી, જેમ છે તેમ જ્ઞાની એને જુએ છે, એને કઈ આગું પાછું કરવું. જે કઈ થાય આવો એક્સિડન્ટ થયો એનો તો જ્ઞાની કે ભગવાનની ઈચ્છા, ભગવાનની ઈચ્છા. જ્ઞાની એમ નક્કી કે આપે આટલા હાથ મળા મરી ગયા કયા આખું આવું, તો ભગવાનની ઈચ્છા, ભગવાનની ઈચ્છા. અને કોઈને ત્યાં પુત્ર જન્મે તો કે ભગવાનની ઈચ્છા, અને કોઈને ત્યાં મરે તો ભગવાનની ઈચ્છા. એટલે કે એને આ જગતની જે કઈ વાતો થાય છે એ સમજે છે કે તું બનવા કરે જે વસ્તુ છે તે કરે પ્રમાણે બને, પોતપોતાના કર્મને આધીન આ બધી વસ્તુઓ છે તો બહેના કરે છે, એમાં એને હર્ષ સુખ થતો નથી. તો એ તો જુએ સમજે છે કે આ તો બધી પ્રકૃતિના ખેલો છે, એની સાથે આત્માને કાંઈ સંબંધ નથી. એવું એના અંતરમાં દ્રઢ થવાથી જગતમાં જે કંઈ થાય, શુભ અશુભ જે કંઈ થાય, એના જ્ઞાની માત્ર દ્રષ્ટા છે, માત્ર સાક્ષી છે. તો સાક્ષી ભાવ જ્ઞાનીને સાક્ષી ભાવ છે. જ્ઞાનીને કંઈ આગુ પાછું કરવું નથી. જે થાય તે કોઈ લાકડી મારે તો હોય એ નહીં સાક્ષી, અને કોઈ ફૂલની માળા ચડાવે તો હોય એ નહીં સાક્ષી. રજકણ કે રિદ્ધિ વિમાનિક દેવની સર્વે માયના ભૂતગળ એક સમાન જો, એવી જ્ઞાની, એવી જ્ઞાનીની અંતર ભાવના હોય છે. અને જ્ઞાનીને જગતના કોઈ પદાર્થ પ્રત્યે, અને પેલા નરસિંહ મહેતા બૈરી મરી ગઈ ભરવું થયું ભાંગી જંજાળ સુખ્યો પૂછશો શ્રી ગોપાળ, એને કાંઈ એના પેલા રાખે ઘરે જેલમાં પૂર્યા તો કે આપણે ભજન થશે કે. અને જયારે કુંવરબાઈનું મામેરું લઈને ગયા એ વખતે આ બિચારો ગરીબ માણસ કંઈક એવું તો હું ગાડું લઈને હાથ આઠ દસ માણસ લઈને ગયેલો, એ પેલા એને વખાર જેવું કે હતું વાળો હતો, જો આપણે ત્યાં વાળો રાખે ને, વાળો રાખે ઢોર બાંધવાનો ત્યાં ઉતારો આપ્યો, તો નરસિંહ મહેતા કે બહુ સારું કે રાત્રે ઊંઘવું નહીં આપણે ભજન વધારે થશે, કે મચ્છર કરે એટલે ઊંઘ તો આવે નહીં. તો જ્ઞાનીને તો બધું હવડું, કોઈ મારે તોય સારું, ને કોઈ ફૂલનો હાર પહેરાવે તોય એમાં એને કાંઈ નહીં, બહુ સારું કે બહુ સારી જગા કે આ વેવાય બહુ સારા કે કેમ આપણે ભજન થશે. એવા એના જેવા લઈ ગયા હતા ભજન વાળા બધા, એને બીજા કોણ લઈ ગયેલા જ નહીં એને, પણ એના પણ એની જાણ એની હાથે બીજું જાય કોણ, તો સંતો આ ઠીક છે, વ્યવહાર બહુ સારા, જો હવે આપણે અકરાજ ભજન કરશું તો જ્ઞાનીને તો અંતરંગની જે રીતિ પ્રાપ્ત થઈ છે તે જગતના કોઈ પ્રતિકૂળ કે અનુકૂળ પ્રસંગો પ્રત્યે જ્ઞાનીને ન રાગ છે ન દ્વેષ છે. જ્ઞાની જે કંઈ આવે એ બધું અવડું માને, અજ્ઞાની અવડું માને. તો આ તો કઈ જ્ઞાનીની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. જ્ઞાનીને બધું અવડું, કોઈ ધોકો મારે સારું છે કે મારે કર્મ ખપી ગયા, તો હું મારા કર્મ ખપાવવામાં નિમિત્ત, પૂર્વે મેં કંઈક મારું કર્યું તારું બગાડ્યું હોય છે, કે તું આ દુનિયાની અંદર એવો નિયમ છે કે આ દુનિયાની અંદર કોઈ લાકડી મારવા પણ આપણે તૈયાર નથી, ને કોઈ પાલખીમાં બેહવા આપણે તૈયાર નથી. આપણે કર્મ હોય એવો પૂર્વના, તો એના ઉદય એ પ્રમાણે આપણે કોઈ લાકડી મારે, લાકડી કોઈ નવરો જ નથી, કોઈ દ્રવ્ય નવરું નથી. તમને લાખો લાકડી મારવા આવે તો આપણે નથી કહેતા કે ભાઈ ધૂળની એક પેલી ફોટલી જોતી કળાયું એક એમ થોડું એક ડોલ ભરીને ધૂળ જોતી કોણ મફત આપણે ઘેર નાખી જાય છે, કોઈ નાખી જાય. તો આ જગતની અંદર કાંઈ મફત નથી, રોગ આવે છે મફત નથી આવ્યો, પૂર્વે બીજાને સારી રીતે દુઃખ આપ્યું હશે તો એ જીવ બેક્ટેરિયા થઈને આનું જાય શરીરમાં અને પછી ત્યાં રોગ ઉત્પન્ન કરે. ખરે રોગ ઉત્પન્ન કોણ કરે? આ જ કરે બેક્ટેરિયા. તો જેવું પાપ પુણ્ય કર્યું એ પ્રમાણે સંયોગો મળે છે. ભગવાન કોઈ સંયોગો બંયોગો આપે નહીં, ભગવાન એવા હોતા હશે કોઈ દાડો? ભગવાન તો ભગવાન ઐશ્વર્યવાન છે, એને એકને દુઃખ આપે ને એકને સુખ આપે ને, પણ લોકોએ ઊંધી રીતે ભગવાનને ખતવવા માંડ્યા છે. કઈ દુઃખ પડે કરો હો ભગવાને કઈ દુઃખ ઉમેરવા મણા રાખી નહીં, અમે તો દુઃખી દુઃખી કરી નાખ્યા. નકલ ભગવાન નકલ ભગવાન શેતાન દુઃખ કોણ આપે? રાક્ષસ દુઃખ આપે કે ભગવાન દુઃખ આપે? કોઈ વિચાર જેવું કરતો નથી, દુઃખ આપ્યું તો કે ભગવાન ભગવાન મારી પાછળ ભગવાન પડ્યો છે. આ તો સાંભળેલી વાત કહું, લોકો કે આમ તો હું કહ્યું કે મારી પાછળ ભગવાન, એટલે તારી પાસે ભગવાન ભગવાન નવરાશ ઉઠશે. અમારી તો પાછળ કે પડ્યા છે કે છેલ્લા 5 વર્ષ થયા અમારે ભગવાન પાછળ પડ્યા. આ તો કે સાંભળું છું ભાઈ, ભગવાન તો ભગવાન તો ભગવાન હોય, ભગવાન તો કરુણાના સાગર છે ભાઈ, તને દુઃખી કરે એ ભગવાન ન હોય, દુઃખી કરે એ ભગવાન હોતા હશે, દેવ હોતા દાનવ તમને દુઃખી કરે, ભગવાન દુઃખી કરે નહીં. પણ લોકોને પોતાના કર્મ યાદ કરવા નથી, પોતાનો વાંક કાઢવો નથી કે પૂર્વ ભવની અંદર મેં બીજાના ત્રાસો આપ્યા છે તો આ બધા ત્રાસો મને આવે છે એ વાત નહીં. આ તો કે ભગવાન દુઃખી કર્યા, બસ મારા છોકરાને લઈ લીધો, હવે મારે ભગવાન હામું જોવું નથી, કે પૂજા પૂજા બધું બંધ કરી દી. હા તો બનેલી વાતો બનેલી વાતો. ભગવાન મારો મતલબ તું પૂજા કરતો તો કરતો તો મારો દીકરો અને મારે ત્યાં આવી ધાર પાડી એ ભગવાન કેવા? એટલા પર તે ભગવાન કેવા? ભગવાન તો ભગવાન જ છે, ભગવાન કોઈને, ભગવાન તો કરુણાનિધિ છે, ભગવાન તો ભગવત સ્વરૂપ આપણે થઈએ એને માટે આપણે રસ્તો બતાવે છે એવા ભગવાન છે. તો કરુણાનિધિ છે ભગવાન, તો આપણે ભગવાન સ્વરૂપ બનાવવા માંગે છે એ આપણે દુઃખ આપતા હશે ભગવાન. તો લોકોની એવી મિથ્યા માન્યતા થઈ ગઈ કે ભગવાન બધું કરે, તો કરે એટલે આ તો સમજાવવા માટે, સામાન્ય જીવને સમજાવવા માટે પ્રકૃતિ બધું કાર્ય છે કે ભગવાન કરે મૂકો ને એટલે લોકો જલ્દી સમજી જાય. લોકો તો પછી આવું ઊંધું લઈ લીધું કે એક બેન હમણાં હતા, આ તો અહીં હમણાં મળેલી વાત છે. ભગવાન એની ભગવાન ઉપર શ્રદ્ધા કે મારે ઉઠી ગઈ, હા બધી હકીકતો છે. તો ભગવાન એવા હોય નહીં, મારે તો એ કેવું છે, ખોટી બધી માન્યતાઓ છે. પોતાના કર્મ અનુસાર જ, પોતાને બધી પાપ પુણ્ય અનુસાર જ જગતના બધા ફળો આપણને મળે છે, એમાં ભગવાન હાથ ખાલવા આવતા જ નથી. અને એવું કરે આપણે તો છે ને કે અમારે ત્યાં અંબાજી બાજુમાં છે, અંબાજી મોટા અંબાજી, મોટા અંબાજી તે લોકો ત્યાં ચુંદડી ઉડી હવાવારની જેવી જોયું ત્યાં અમારી દુકાનો છે બધી, પછી એને પેલી રૂપાની આ એટલે તારા આવડા ભટકા ચૂંડીમાં આ માં રીજીતા છે અને તારી ઘેર દીકરા આપતા હશે અને તારી ઘેરે કલ્યાણ કરી દે, આવી ને આવી અંધશ્રદ્ધા ચાલી રહે છે. એ તો તું જેવું કરે એવો તું પામે, એમાં તું સારા કામ કરીને તો તું બધું સારું પામીશ. કઈ એ અંદર આપણે ચૂંદડી આપીએ એવો મહા ઐશ્વર્યવાન જે પ્રભુનું સ્વરૂપ છે માતા પણ પ્રભુનું સ્વરૂપ છે. એ પ્રભુનું સ્વરૂપ તારા એક ટુકડા એક અવળી ટુકડો હોય, શું કે ચૂંદડી, આ ચૂંદડી અવળી ટુકડો, અવળી ટુકડો હવાવાની, એ ત્યાં જાત જાતની ચૂંદડા તમે ક્યાં બધું જોયેલું, તો એવી ચૂંદડીમાં માતા રેજી જતા હશે. એવા ભિખારીઓ છે માતા. Is it a positive? Just looks. This way to think what is going on. So, in this way, the Mahashurvan Shakti, Mahashakti kai se, ke jagatma sarma ma vyapta se, evi Mahashakti ne kai se, ye Mahashakti ne avru batku aako. Ane, ek, pehle hoon kiya. Chattar chadao, chattar. What is this? Thik se, apne shraddha ne maate, હું અર્પણ કરું છું, એ શ્રદ્ધાપૂર્વક પડે, પણ હું અર્પણ કરું છું, મારે ઘેર તું દીકરો દેજે અને મારે આ રોગ થયો છે મટી જાય,
સાટું
એવી ન્યા
હટાયેલા
ન્યા પેલો બાર્ટન કરાર કરવા જતા એવી આ બધી બાર્ટન સિસ્ટમ છે ત્યાં, કે તમારી ભક્તિ મારે કરવી છે, આપ પૂર્ણ શક્તિ છો, જગતનું સમગ્ર સંચાલન આપ કરો છો, હું આપને શરણે આવું છું, મારી પાસે તો કંઈ નથી, આ જે કંઈ છે હું આપના શરણે મૂકું છું, બીજું મારી પાસે કંઈ સુઈ નથી, એવી દીનતાપૂર્વક એમની પાસે આપણે ભક્તિ કરવાની છે. તો આ તો કે દીકરો આવશે તો હવા મનના લાડવા, દીકરી આવશે તો હવા શરના. હવા મન લાડવા ચડાયેલા અને દીકરા આ બધી. તો ભગવાન એમાં કાંઈ હાથ ઘાલતા, મારું એ કેવું છે કે દરેકે દરેક જીવને પોતાના પાપ અને પુણ્ય પ્રમાણે મળે છે.
શ્લોક 41 ઉપરનો સ્વાધ્યાય પૂરો થયો. આ સાથે સમ્યક્ત્વના મહિમાનો ઉપસંહાર અહીંયા પૂરો થયો, એટલે કે સમ્યક્ત્વનો અધિકાર પૂરો થયો. હવે પછીના સ્વાધ્યાયમાં જ્ઞાન અધિકાર શરૂ થશે. આજે હવે આપણે કૃપાળુ દેવનું પદ બોલી, તે પછી સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
सब कहां लगी भ्रम रूप जहां लगी नहीं संत की पाई कृपा चंदन को छोड़ पीछे नाग सतपुरुष के तो सब बंधन तोड़
दिन रात रहे तद ध्यान